એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે 20મી સદીના રાજકીય વિચાર જગતને એમ કહોને કે હચમચાવી નાખ્યું. હન્ના એરેન્ટનું પુસ્તક ધી ઓરિજિન્સ ઓફ ટોટેલિટેરિયનિઝમ, ગુજરાતીમાં કહીએ તો સર્વસત્તાવાદના મૂળ.
હા, અને આ પુસ્તક કંઈ ખાલી ઇતિહાસનું પાનું નથી, એમ આજે પણ એટલું જ કદાચ વધારે મહત્વનું છે. કારણ કે એ આપણને શાસનના એક એવા ભયાનક સ્વરૂપને સમજવામાં મદદ કરે છે જેણે લાખો લોકોની જિંદગી તબાહ કરી નાખી. એરેન્ટ ખાસ ચેતવે છે કે આ કોઈ સામાન્ય તાનાશાહી ન હતી.
બિલકુલ, એમણે સમજાવ્યું છે કે નાઝીવાદ અને સ્ટાલિનવાદ જેવા શાસનો કઈ રીતે ઊભા થયા, એમની પદ્ધતિઓ શું હતી, એમનો અંતિમ હેતુ શું હતો. અને આ સમજ મને લાગે છે કે આજના સમયમાં પણ આપણને આસપાસ બનતી રાજકીય ઘટનાઓને વધારે બારીકાઈથી જોવામાં મદદ કરે છે અને એક નાગરિક તરીકે વધુ જાગૃત રહેવા પણ પ્રેરે છે. તો ચાલો આ ખૂબ મહત્વના પુસ્તકની દુનિયામાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. હન્ના એરેન્ટ પોતે પણ એક અસાધારણ વ્યક્તિત્વ હતા. એમના પોતાના જીવન અને અનુભવોએ એમના વિચારોને કઈ રીતે ઘડ્યા હશે?
હન્ના એરેન્ટ એટલે 1906-1975 જર્મનીમાં જન્મેલા યહૂદી રાજકીય ફિલોસોફ. એમનું જીવન જ જુઓ તો 20મી સદીની જે ઉથલપાથલ હતી ને એનું જ પ્રતિબિંબ છે. એમણે નાઝી જર્મનીનો ઉદય સગી આંખે જોયો. ત્યાંથી ભાગવું પડ્યું. પછી ફ્રાન્સમાં થોડો સમય રહ્યા રાજ્યવિહીન શરણાર્થી તરીકે, અને છેવટે 1941માં અમેરિકામાં આશ્રય મળ્યો.
એટલે કે જે રાજકીય ભયાનકતાનું એ વિશ્લેષણ કરી રહ્યા હતા એમાંથી તો એ પોતે પસાર થયા હતા. આ પુસ્તક ખાલી એક એકેડેમિક સ્ટડી નથી, પણ એક ઊંડો અંગત અનુભવ પણ છે, હે ને?
ચોક્કસ. અને એટલે જ એમનો જોવાનો દ્રષ્ટિકોણ બહુ યુનિક છે. એમણે ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કરેલો, પણ સાથે પેલો ઇતિહાસનો ક્રૂર અનુભવ પણ હતો. એ પોતાને સભાન પારિયા કહેતા, મતલબ કે સમાજની ધાર પર ઊભેલી વ્યક્તિ.
સભાન પારિયા.
હા, અને આ સ્થિતિને કારણે એ કહેતા કે સમાજની અંદર રહીને જે વસ્તુઓ કદાચ ન દેખાય એ એમને સ્પષ્ટ દેખાતી હતી.
એટલે એ કોઈ પરંપરાગત ઇતિહાસકાર નહોતા કે જે ખાલી ઘટનાઓ નોંધી લે. એમને તો એની પાછળના કારણો, એ માળખા, એ વિચારધારાઓ, એ ધારણાઓમાં રસ હતો જે આવી ભયંકર ઘટનાઓને શક્ય બનાવે. એમનો સવાલ એ હતો કે આવું બની જ કઈ રીતે શક્યો, કયા તત્વો ભેગા થયા ને આ વિનાશ થયો.
બરાબર. અને આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ એટલે આ પુસ્તક સર્વસત્તાવાદના મૂળ. અને એમાં પણ શાસનનો ધ્યેય શું હતો અને એના અલગ અલગ ભાગોની ભૂમિકા શું હતી એના પર એમણે ખાસ ધ્યાન આપ્યું છે.
તો પુસ્તકની મુખ્ય દલીલ શું છે? મતલબ એરેન્ટ સર્વસત્તાવાદને કઈ રીતે જુએ છે?
પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને એ ક્રાંતિકારી કહી શકાય. એ કહે છે કે સર્વસત્તાવાદ, ખાસ કરીને નાઝી જર્મની અને સ્ટાલિનનું રશિયા, એ કંઈ પરંપરાગત તાનાશાહી કે સરમુક્તિયારશાહીનું વધારે ખરાબ વર્ઝન નથી.
ના.
અચ્છા, તો શું છે?
એ શાસનનો એક મૂળભૂત રીતે નવું સ્વરૂપ છે, અભૂતપૂર્વ, જે પહેલાં ક્યારેય નહોતું જોયું. એનો ઉદ્દેશ ખાલી સત્તા ટકાવી રાખવાનો કે વિરોધીઓને દબાવી દેવાનો નથી હોતો.
તો પછી એનો અંતિમ ધ્યેય શું હોય છે? શું કરવા માંગે છે આવું શાસન?
એનો અંતિમ ધ્યેય તો ઘણો વધારે ભયાવહ છે. એક તો સંપૂર્ણ વૈશ્વિક વર્ચસ્વ, અને બીજું માનવ સ્વભાવને જ મૂળમાંથી બદલી નાખવો. એ એક એવી દુનિયા બનાવવા માંગે છે જે એમની વિચારધારાને એકદમ બંધ બેસતી હોય, પછી ભલે એના માટે વાસ્તવિકતાને તોડવી મરોડવી પડે કે પછી માનવતાના જે પાયાના સિદ્ધાંતો છે એનો નાશ કરવો પડે.
અને એરેન્ટ એવો પણ કહે છે કે આ ભયાનકતા કંઈ રાતોરાત નથી આવી ગઈ. એના મૂળ છેક 19મી અને 20મી સદીની શરૂઆતની અમુક ચોક્કસ ઘટનાઓ અને વિચારધારાઓમાં છે. હા, બરાબર. એ મુખ્યત્વે બે તત્વો પર ભાર મૂકે છે જેણે સર્વસત્તાવાદ માટે એમ કહો કે જમીન તૈયાર કરી. પહેલું, આધુનિક રાજકીય યહૂદી વિરોધ, એન્ટીસેમિટિઝમનો ઉદય, જે પેલો જૂનો ધાર્મિક ભેદભાવ હતો એનાથી આગળ વધીને એક રાજકીય હથિયાર બની ગયો. અને બીજું, 19મી સદીનો યુરોપિયન સામ્રાજ્યવાદ, ઇમ્પિરિયલિઝમ, એનો તર્ક અને એની પદ્ધતિઓ, ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં જે હિંસક અને અમાનવીય નીતિઓ અપનાવી હતી એ.
એટલે એરેન્ટ આ બે અલગ લાગતા પ્રવાહોને જોડે છે? કઈ રીતે? એમની વચ્ચે શું સંબંધ છે?
જુઓ, એમનું કહેવું છે કે આ બંને પરિબળોએ મળીને શું કર્યું. એમણે જે પરંપરાગત રાષ્ટ્ર રાજ્યનું માળખું હતું ને, એને નબળું પાડ્યું, સમાજમાં ઊંડા ભાગલા પાડી દીધા, અને લાખો લોકોને એકલતા, મૂળ વગરના હોવાનો અહેસાસ અને એક જાતની નિરર્થકતા, સુપરફ્લુઅસનેસ, જાણે એમનું કોઈ અસ્તિત્વ જરૂરી નથી એવી ભાવના તરફ ધકેલી દીધા.
નિરર્થકતા.
હા, અને આ જે હતાશ અને દિશાહીન જનસમૂહ હતો એ સર્વસત્તાવાદી ચળવળો માટે બહુ સહેલો શિકાર બની ગયો. કેમ કે આ ચળવળો એમને શું આપતી હતી? એક કાલ્પનિક પણ બધું સમજાવી દેતી દુનિયા, અને એમાં એમનું એક ચોક્કસ સ્થાન છે એવું વચન.
ખૂબ જ રસપ્રદ અને થોડું ચિંતા કરાવે એવું વિશ્લેષણ છે. પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ખરું ને? તો ચાલો પહેલા ભાગ પર જઈએ. યહૂદી વિરોધ. એરેન્ટ આધુનિક યહૂદી વિરોધને કઈ રીતે જુએ છે? એમાં શું નવું હતું?
એરેન્ટ બહુ સ્પષ્ટતા કરે છે કે હોલોકોસ્ટ કંઈ ખાલી સદીઓ જૂના ધાર્મિક યહૂદી દ્વેષનું પરિણામ નહોતું. ના, 19મી સદીમાં જે રાજકીય યહૂદી વિરોધ ઊભો થયો એ એક નવી અને વધારે ખતરનાક ઘટના હતી. એનું કાર્ય અલગ હતું. એ સમયે થયું શું કે યુરોપમાં યહૂદીઓની સ્થિતિ બહુ વિરોધાભાસી હતી. એક બાજુ કેટલાક યહૂદીઓ, જેમ કે રોથચાઇલ્ડ પરિવાર, એ લોકો રાષ્ટ્રોની સરકારો સાથે પૈસાની લેવડદેવડમાં જોડાયેલા હતા.
હા,
એના કારણે તેઓ ક્રાંતિકારીઓ અને સમાજવાદીઓના નિશાન બન્યા કે આ લોકો તો રાજ્ય સાથે મળેલા છે.
અને બીજી બાજુ શું હતું?
બીજી બાજુ એમનો પોતાનો કોઈ દેશ નહોતો, રાષ્ટ્ર રાજ્ય નહોતું, એટલે એમને એક આંતરરાષ્ટ્રીય જૂથ તરીકે જોવામાં આવતા, અને એના કારણે જે રાષ્ટ્રવાદીઓ હતા એ એમને શંકાની નજરે જોતા.
અચ્છા, એટલે બંને બાજુથી નિશાન પર.
બરાબર. અને આ જે અસ્પષ્ટ સ્થિતિ હતી ને, એના કારણે સમાજમાં કોઈ પણ તકલીફ હોય એના માટે યહૂદીઓને બલીનો બકરો બનાવવાનું બહુ સહેલું થઈ ગયું. એરેન્ટ આને સમજાવવા માટે ડ્રેફસ અફેરનું ઉદાહરણ આપે છે. ફ્રાન્સમાં 1894માં બનેલો કિસ્સો. એક યહૂદી લશ્કરી અધિકારી આલ્ફ્રેડ ડ્રેફસ એના પર દેશદ્રોહનો ખોટો આરોપ મુકાયો હતો.
તો એ ડ્રેફસ અફેરનું શું મહત્વ હતું એરેન્ટ માટે? એમાંથી શું શીખવા મળ્યું?
એમના મતે એ સર્વસત્તાવાદી યુક્તિઓ માટેનું જાણે એક ડ્રેસ રિહર્સલ હતું. એણે બતાવ્યું કે કઈ રીતે યહૂદી વિરોધી વિચારધારાનો ઉપયોગ કરીને સમાજના જે નીચલા તત્વો હોય, જેને એરેન્ટ ભીડ ધ મોબ કહે છે, એમને ઉશ્કેરી શકાય, સમાજમાં ભાગલા પાડી શકાય, અને જે લોકશાહીના મૂલ્યો છે, ન્યાય સત્ય, એના પર હુમલો કરી શકાય. અને એણે એ પણ બતાવ્યું કે એક મોટું જૂઠાણું હોય એને જો વારંવાર ફેલાવવામાં આવે તો એ સત્યની જગ્યા લઈ શકે છે, અને લોકો માટે એ જ રાજકીય વાસ્તવિકતા બની જાય છે. આમાં પેલી યહૂદી વિરોધની ભૂમિકા સ્પષ્ટ દેખાઈ આવી. એમ
આ વાત તો ખરેખર આજે પણ એટલી જ લાગુ પડે છે, મીડિયા અને માહિતીના યુગમાં. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. સામ્રાજ્યવાદ. એરેન્ટ સામ્રાજ્યવાદ અને સર્વસત્તાવાદ વચ્ચે શું સંબંધ જુએ છે?
એરેન્ટની દલીલ બહુ જોરદાર છે. એ કહે છે કે 19મી સદીના અંતમાં જે યુરોપીય સામ્રાજ્યવાદ ફેલાયો, ખાસ કરીને આફ્રિકામાં, એ સર્વસત્તાવાદ માટે એક જાતની પ્રયોગશાળા સાબિત થયો. આ જે વિસ્તરણ હતું એની પાછળ યુરોપનો મધ્યમ વર્ગ, બુર્જવાઝી જેને કહેવાય, એમની આર્થિક અને રાજકીય મહત્વાકાંક્ષાઓ હતી. એમને પોતાની વધારાની મૂડી રોકવી હતી, અને દેશમાં જે નિરર્થક લોકો હતા, બેકાર, અસંતુષ્ટ, એમના માટે નવી જગ્યા જોઈતી હતી.
અને આ જે સંસ્થાનોમાં શાસન ચાલ્યું, એણે એવી કઈ પદ્ધતિઓ વિકસાવી જે પછી સર્વસત્તાવાદમાં વપરાઈ?
મુખ્યત્વે બે પદ્ધતિઓ પર એ ભાર મૂકે છે. એક, અમલદારશાહી, બ્યુરોક્રેસી, એટલે કે દૂર બેઠેલા, કોઈને જવાબ ન આપતા હોય એવા અધિકારીઓ, એમના મનસ્વી હુકમોથી રાજ ચાલે. આનાથી શાસન કેવું થઈ ગયું? ચહેરાવિહીન અને નિર્દયી. બીજું, વંશીયવાદ, રેસિઝમનો એક વ્યવસ્થિત વિચારધારા તરીકે વિકાસ.
વંશીયવાદ ખાલી પૂર્વગ્રહ નહોતો પણ એક આખી વિચારધારા હતી.
હેમ?
હા,
બરાબર. ખાલી મનમાં ભેદભાવ હોય એટલું જ નહીં, યુરોપિયનોએ શું કર્યું? સંસ્થાનોના જે મૂળ લોકો હતા એમના પર અત્યાચાર કરવા, એમનું શોષણ કરવું, એને યોગ્ય ઠેરવવા માટે વંશીય શ્રેષ્ઠતાના સિદ્ધાંતો બનાવ્યા. આખી થિયરીઓ ઘડી.
ઓ બાપરે!
આ વિચારધારાએ બીજા લોકોને, એટલે કે જે યુરોપિયન નહોતા, એમને અમાનવીય ગણાવ્યા અને જાણે એમના પર કોઈ પણ હિંસા કરવાની છૂટ મળી ગઈ. કોંગોમાં બેલ્જિયન રાજાએ જે અત્યાચાર કરેલા કે દક્ષિણ આફ્રિકામાં બોર્ડ્સ લોકોએ જે નીતિઓ અપનાવેલી એ આના ઉદાહરણો છે. અહીં તો વસ્તી નિયંત્રણ અને સંઘારના પ્રયોગો થયા હતા.
હે આ સામ્રાજ્યવાદી માનસિકતા કે અમુક માનવ સમૂહો નકામા છે અને એમના ભોગે પણ વિસ્તરણ કરવું બરાબર છે, એ પાછી યુરોપમાં આવી અને ત્યાં જ લાગુ પડી.
બિલકુલ. આ સામ્રાજ્યવાદનો જે ધ્યેય હતો, વિસ્તરણ, શોષણ અને એની જે પદ્ધતિઓ હતી, અમલદારશાહી, વંશીય હિંસા, એ સર્વસત્તાવાદ માટે પાયો બની.
આની સાથે પેલું પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે રાષ્ટ્ર રાજ્ય વ્યવસ્થા ભાંગી પડી એને પણ જોડવું પડે, ખરું ને? જેના કારણે લાખો લોકો રાજ્યવિહીન થઈ ગયા. એમનો કોઈ દેશ જ ન રહ્યો, એટલે એમના કોઈ માનવ અધિકાર પણ ન રહ્યા, કારણ કે કોઈ દેશ એમને પોતાના નાગરિક ગણવા તૈયાર નહોતો.
એકદમ સાચી વાત. આ જે અધિકાર વગરના લોકો હતા એ સર્વસત્તાવાદી ચળવળો માટે સૌથી સહેલો ટાર્ગેટ હતા. એમની પાસે ગુમાવવા એવું કંઈ નહોતું અને મેળવવા માટે એક કાલ્પનિક ઓળખ અને સમુદાયનું વચન.
બરાબર. હવે આવીએ ત્રીજા અને અંતિમ ભાગ પર, સર્વસત્તાવાદ. અહીંયા એરેન્ટ આ બધી કડીઓને કઈ રીતે જોડે છે, જે યહૂદી વિરોધ અને સામ્રાજ્યવાદની વાત કરી એ અહીં કેવી રીતે ભળે છે?
તો પ્રથમ વિશ્વયુદ્ધ પછીનું જે યુરોપ હતું ત્યાં રાજકીય યહૂદી વિરોધ અને સામ્રાજ્યવાદી વંશીયવાદના જે વિચારો હતા એ ભેગા થયા અને આ સમયે સમાજમાં જનસમૂહ માસિસનો ઉદય થયો હતો. એરન્ટ અહીંયા ભીડ અને જનસમૂહ માસિસ વચ્ચે ફરક પાડે છે.
હા, એ શું તફાવત છે ભીડ અને જનસમૂહ?
ભીડ એટલે 19મી સદીના જે સક્રિય, ઘણીવાર ગુનાહિત કહી શકાય એવા તત્વો હતા જે કોઈ હેતુ માટે ભેગા થતા, જ્યારે જનસમૂહ એટલે 20મી સદીના નિષ્ક્રિય, એકબીજાથી તદ્દન અલગ પડી ગયેલા, રાજકારણથી મોટે વાડે ઉદાસીન હોય એવા લોકો. એમની મુખ્ય લાક્ષણિકતા હતી અણુકરણ,
એટોમાઇઝેશન.
એટલે
કે જાણે સમાજના અણુઓ છૂટા પડી ગયા હોય, લોકો એકબીજાથી કપાયેલા, કોઈ સામાજિક સંબંધો નહીં, કોઈ સંગઠન નહીં, અને એના કારણે એ લોકો ભયંકર એકલતા અનુભવતા હતા. આ ખાલી એકલા રહેવું એવું નથી, આ એનાથી પણ ઊંડો અનુભવ છે, જાણે આખી દુનિયાથી તમે ત્યજી દેવાયા છો.
અને આ જે હાલીપો હતો ને, એને ભરવા માટે એ લોકો કોઈ પણ એવી વિચારધારાને વળગી પડવા તૈયાર હતા જે એમને જીવનનો કોઈ અર્થ આપે, કોઈ ઓળખ આપે, કોઈ સમુદાયનો ભ્રમ આપે. અને સર્વસત્તાવાદી ચળવળોએ બરાબર આ જ કર્યો.
અને જ્યારે આ ચળવળો સત્તા પર આવી ગઈ ત્યારે એમની કામ કરવાની રીત શું હતી? એરેન્ટ શાસનના કયા મુખ્ય સાધનો ગણાવે છે? એમનો રોલ શું હતો?
બે મુખ્ય સાધનો, પ્રચાર અને આતંક. અને આ બંનેનો રોલ અલગ છે પણ એકબીજાના પૂરક છે. પ્રચારનો ઉપયોગ મોટેભાગે બહારની દુનિયા માટે થાય, જે લોકો હજી ચળવળમાં નથી જોડાયા એમના માટે, એમને ભ્રમમાં રાખવા અથવા આકર્ષવા. પણ શાસનનો જે સાચો સાર છે ને, એ છે આતંક.
આતંક એટલે વિરોધીઓને ડરાવવા માટે?
એ તો ખરું જ, પણ એનાથી ઘણું વધારે. આતંકનો ઉપયોગ ખાલી વિરોધીઓ માટે નથી થતો, એનો ઉપયોગ આખી વસ્તી પર થાય છે, એમને સતત ભય અને અસ્થિરતામાં રાખવા માટે, જેથી લોકો પોતાની રીતે વિચારી જ ન શકે, કોઈ સ્વતંત્ર પગલું ભરી જ ન શકે, એમની એ ક્ષમતા જ નષ્ટ કરી દેવાની.
એટલે આતંક એ શાસનનો સાર છે, ખાલી એક હથિયાર નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને પેલું શાસનનું માળખું પણ કંઈક વિચિત્ર હતું ને, ડુંગળી જેવું.
હા, બરાબર. એરન્ટ વર્ણવે છે કે સર્વસત્તાવાદી રાજ્યમાં સત્તાનું કોઈ એક સ્પષ્ટ કેન્દ્ર જ નહોતું. ઓફિસો ડુપ્લિકેટ હતી, સત્તાનું માળખું પેલી ડુંગળી જેવું, એક પછી એક પડો ખેડો, પણ સાચું કેન્દ્ર ક્યાં છે એ ખબર ન પડે, એ રહસ્યમાં જ રહે. કદાચ ખાલી પેલો સર્વોચ્ચ નેતા જ જાણતો હોય, અને નેતા પણ કોઈ સામાન્ય ડિક્ટેટર નહોતો.
તો શું હતો?
એને તો જાણે ઇતિહાસના નિયમોનો કે પ્રકૃતિના નિયમોનો અચૂક અમલ કરનાર તરીકે રજૂ કરવામાં આવતો. એનો ધ્યેય શું હતો? એની વિચારધારાને વાસ્તવિકતા બનાવવી.
અને આ વિચારધારાને વાસ્તવિકતા બનાવવાનો સૌથી ભયંકર અંતિમ પ્રયાસ ક્યાં થયો?
એકાગ્રતા અને સંહાર શિબિરોમાં, કોન્સન્ટ્રેશન અને એક્સટર્મિનેશન કેમ્પ્સ. એરન્ટ માટે આ શિબિરો કંઈ આકસ્મિક ઘટના નહોતી, એ કોઈ ભૂલથી થયેલો અત્યાચાર નહોતો, એ સર્વસત્તાવાદી શાસનની કેન્દ્રીય સંસ્થા હતી, મૂળભૂત ભાગ.
કેન્દ્રીય સંસ્થા કઈ રીતે?
એ એવી પ્રયોગશાળાઓ હતી જ્યાં શાસનનો જે મૂળભૂત વિશ્વાસ હતો ને કે બધું જ શક્ય છે અને માણસ સંપૂર્ણપણે નિરર્થક છે એને સાબિત કરવાનો પ્રયાસ થતો હતો.
કેવી રીતે એ સાબિત કરતા?
જે કેદીઓ હતા એમના કાનૂની અધિકારો છીનવી લેવાના, એમની નૈતિક ઓળખ ભૂસી નાખવાની, એમને એવી અમાનવીય પરિસ્થિતિઓમાં રાખવાના કે એમનું વ્યક્તિત્વ જ ખતમ થઈ જાય, અને છેવટે એમનો સામૂહિક સંહાર કરવાનો. આ શિબિરોનો ધ્યેય જે હતો કે સાબિત કરવું કે માનવ સ્વભાવને તોડી મરોડી શકાય છે, એની કોઈ ગરિમા નથી અને એને જ્યારે જોઈએ ત્યારે નષ્ટ કરી શકાય છે. આપેલી વિચારધારાને વાસ્તવિક બનાવવાની ભયંકર પરાકાષ્ઠા હતી.
બાપરે, આ બધું સાંભળીને તો ખરેખર આમ સ્તબ્ધ થઈ જવાય છે. આટલી ઊંડી અને અસ્વસ્થ કરનારી વાતો છે. તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ લઈ શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ છે કે સર્વસત્તાવાદ અભૂતપૂર્વ છે. એ પહેલાની તાનાશાહીઓ જેવો નથી, એ કંઈક નવું જ છે. એનો ધ્યેય ખાલી સત્તા મેળવવાનો નથી, પણ માણસના સ્વભાવને બદલવાનો છે અને પોતાની વિચારધારાને 100% લાગુ કરવાનો છે. એ ખાલી રાજકીય વિરોધને નથી મિટાવવા માંગતો, એ તો માણસોમાં જે વિવિધતા છે, જે સ્વયંસ્ફૂરિતતા છે, એને જ ખતમ કરવા માંગે છે.
બીજો સંદેશ જે મને લાગે છે કે આજે પણ એટલો જ, કદાચ વધારે પ્રસ્તુત છે, તે એકલતા અને અણુકરણની ભૂમિકા છે. જ્યારે લોકો સમાજથી તૂટી જાય છે, એકલવાયાપણું અનુભવે છે, ત્યારે એ લોકો એવા નેતાઓ અને વિચારધારાઓના શિકાર બહુ સહેલાઈથી બની જાય છે જે એમને ખોટા સમુદાય અને સુરક્ષાનો ભ્રમ આપે છે. એટલે મજબૂત સામાજિક સંબંધો અને સક્રિય જાહેર જીવન આની સામે રક્ષણ આપી શકે છે.
ત્રીજું, વિચારધારા અને આતંકનું ગઠબંધન. આ બહુ ખતરનાક કોમ્બિનેશન છે. સર્વસત્તાવાદ શું કરે? એક કાલ્પનિક દુનિયા ઊભી કરે, જેમ કે વંશીય શુદ્ધતાની દુનિયા કે વર્ગવિહીન સમાજની, અને પછી આતંકનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાને પેલી કાલ્પનિક દુનિયા જેવી બનાવવા માટે મથે છે. અહીંયા આતંક ખાલી દબાવવાનું સાધન નથી, પણ વિચારધારાને હકીકત બનાવવાની પદ્ધતિ છે.
અને ચોથો મુદ્દો જે ખૂબ જ અસ્વસ્થ કરનારો છે, તે માનવ નિરર્થકતાનો ખ્યાલ. જ્યારે કોઈ શાસન એવું માનવા લાગે છે કે અમુક લોકો કે અમુક સમૂહો નિરર્થક છે, એમની કોઈ જરૂર નથી, ત્યારે એમના પર કોઈ પણ અત્યાચાર કરવાનું જાણે શક્ય બની જાય છે. પેલી સંહાર શિબિરો શું હતી? આ નિરર્થકતા ઉત્પન્ન કરવાની ફેક્ટરીઓ હતી.
હા, અને એમાં એક મુદ્દો ઉમેરી શકાય, અમલદારશાહી અને વિચારહીનતા. એરેન્ડેટે પાછળથી એક શબ્દ વાપર્યો, દુષ્ટતાની મામૂલીતા, બેનાલિટી ઓફ ઇવિલ. એનો પાયો અહીંયા છે. મોટાભાગના ભયાનક અત્યાચારો કંઈ રાક્ષસી વૃત્તિના લોકો નથી કરતા હોતા, એ તો સામાન્ય લોકો જ કરતા હોય છે, જેઓ ખાલી ઉપરથી આવેલા આદેશોનું પાલન કરે છે, સિસ્ટમનો એક ભાગ બની જાય છે અને પોતે શું કરી રહ્યા છે એના પરિણામો વિશે વિચારતા જ નથી. અને મોટી ચહેરા વગરની અમલદારશાહી આ વિચારહીનતાને પ્રોત્સાહન આપે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે મનમાં રહી જાય એવા છે. એવા કેટલાક મુખ્ય વિચારો કે કહી શકાય કે અવતરણો કયા છે?
એક બહુ મહત્વનો વિચાર એ છે કે સર્વસત્તાવાદી શાસન માટે આદર્શ નાગરિક કોણ છે? એ નહીં જે પાક્કો નાઝી કે સામ્યવાદી હોય, પણ એ વ્યક્તિ જેના માટે હકીકત અને કાલ્પનિકતા, સાચું અને ખોટું એની વચ્ચેનો ભેદ જ ખતમ થઈ ગયો હોય. જ્યારે લોકો નક્કી જ ન કરી શકે કે સત્ય શું છે, ત્યારે એ શાસનના પ્રચાર પર પૂરેપૂરા નિર્ભર બની જાય છે.
હા, આ તો બહુ જ મહત્વનું છે આજના સમયમાં. બીજો વિચાર પેલી એકલતા વિશે છે જેની આપણે વાત કરી. આધુનિક યુગની જે વધતી જતી એકલતા છે એ સર્વસત્તાવાદ માટે ફળદ્રુપ જમીન પૂરી પાડે છે, કેમ કે એકલતા લોકોને અર્થ અને જોડાણ માટે તલસાવે છે અને ચળવળો આનો જ ગેરલાભ ઉઠાવે છે.
ત્રીજો વિચાર પેલી શિબિરો વિશે. એકાગ્રતા અને સંહાર શિબિરો એ પ્રયોગશાળાઓ હતી જ્યાં બધું જ શક્ય છે એવો જે સર્વસત્તાવાદી વિશ્વાસ હતો એની ચકાસણી થતી હતી. અહીંયા માનવતાને નષ્ટ કરીને એની વિચારધારાને સાચી સાબિત કરવાનો પ્રયાસ થતો હતો.
અને છેલ્લે, માનવ અસ્તિત્વ વિશેનો એક મૂળભૂત વિચાર મને બહુ ગમ્યો. આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ. એકલતામાં માનવ અસ્તિત્વ શક્ય જ નથી, અને સર્વસત્તાવાદ આ જ મૂળભૂત સત્ય પર હુમલો કરે છે. એ લોકોને એકબીજાથી અલગ પાડે છે, એમની વિવિધતા નષ્ટ કરે છે.
ખરેખર આ વિચારો બહુ ગહન છે અને આપણને આજના વિશ્વ વિશે પણ વિચારવા મજબૂર કરે છે, સાચું ને?
ચોક્કસ. તો આટલી ઊંડી ચર્ચા પછી એમ થાય કે આ પુસ્તકના વિચારોને આપણે આજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ, એની વ્યવહારિક ઉપયોગીતા શું છે, આપણે શું કરી શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત છે જાગૃત મીડિયા વપરાશ, ક્રિટિકલ મીડિયા લિટરસી જેને કહીએ. આજે ફેક ન્યૂઝ અને ખોટી માહિતીનો જે મારો ચાલી રહ્યો છે એમાં હકીકત શું છે અને કાલ્પનિક શું છે એની વચ્ચેનો ભેદ જાળવી રાખવો બહુ જ જરૂરી છે. કોઈ પણ માહિતી આવે તો એનો સ્ત્રોત ચકાસવો, જે બહુ સરળ ખુલાસાઓ લાગતા હોય એના પર સવાલ ઉઠાવવા, જુદા જુદા દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરવો.
બીજું મને લાગે છે નાગરિક તરીકે સક્રિય થવું અને સ્થાનિક સમુદાય સાથે જોડાવું. એરેન્ટ વારંવાર કહે છે કે એકલતા સર્વસત્તાવાદને નોતરે છે, એટલે આપણે આપણા આડોશ પાડોશમાં, સ્થાનિક સંગઠનોમાં, જાહેર ચર્ચાઓમાં સક્રિય ભાગ લેવો જોઈએ. એકબીજા સાથે જોડાઈને જ આપણે આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરી શકીએ છીએ.
ત્રીજું, રાજકીય ચેતવણીના જ સંકેતો છે એને ઓળખતા શીખવું. દાખલા તરીકે જ્યારે કોઈ નેતા કે જૂથ સતત કોઈ એક લઘુમતી સમુદાયને બધી સમસ્યાઓ માટે જવાબદાર ઠેરવ્યા કરે, જ્યારે લોકો માટે અમાનવીય ભાષા વપરાય, જ્યારે નેતાઓ એમ કહેવા માંડે કે લોકોનો સાચો અવાજ તો હું જ છું, જ્યારે હકીકતોને જાણી જોઈને નજરઅંદાજ કરવામાં આવે, અથવા જ્યારે ન્યાયતંત્ર કે પ્રેસ જેવી સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલા થાય, ત્યારે સાવધાન થઈ જવાની જરૂર છે.
અને ચોથું, શરણાર્થીઓ અને જે લોકો રાજ્યવિહીન છે એમના પ્રત્યે સંવેદનશીલતા. એરેન્ટ મૂમ વિશ્લેષણ આપણને યાદ કરાવે છે કે અધિકારો મેળવવાનો અધિકાર, એટલે કે કોઈ દેશની નાગરિકતા હોવી, એ ગુમાવી દેવું એ માનવ હકોનું સૌથી મોટું નુકસાન છે. એટલે શરણાર્થીઓની જે સમસ્યા છે એ ખાલી માનવતાનો મુદ્દો નથી, એ રાજકીય મુદ્દો પણ છે.
હા, અને આ બધી બાબતો આપણને શું કરવા પ્રેરે છે? આપણી લોકતાંત્રિક સંસ્થાઓ અને મૂલ્યોને મજબૂત બનાવવા માટે. અને એ ખાલી સરકારની જવાબદારી નથી, આપણા સૌની, દરેક નાગરિકની ફરજ છે.
ખરેખર આ એક બહુ જ ગહન અને પડકારજનક પુસ્તક છે. આટલી ચર્ચા પછી તમારા માટે સૌથી મહત્વનો બોધપાઠ કયો રહ્યો? તમને શું લાગ્યો?
મારા માટે મુખ્ય શીખ એ છે કે સ્વતંત્રતા કંઈ આપોઆપ મળેલી કે ટકી રહે એવી વસ્તુ નથી, એને સતત જાળવવી પડે છે. અને ટકી રહે છે આપણા સહિયારા જાહેર વિશ્વ પર, એક એવી જગ્યા જ્યાં આપણે મુક્તપણે વિચારી શકીએ, બોલી શકીએ, ભેગા મળીને કામ કરી શકીએ. સર્વસત્તાવાદનો ખતરો હંમેશા રહેલો છે અને એ ત્યારે વધારે મોટો બને છે જ્યારે આપણે વિચારવાનું બંધ કરી દઈએ છીએ અને એક સમાજ તરીકે એકબીજાથી વિખૂટા પડી જઈએ છીએ.
અને મારા માટે પેલી વિચારહીનતાવાળી વાત બહુ સ્પર્શી ગઈ કે કેટલા ભયાનક અત્યાચારો એવી રીતે થઈ શકે છે કે લોકો ખાલી સિસ્ટમનો ભાગ બની જાય, આદેશ માની લે અને પોતે શું કરી રહ્યા છે એની નૈતિક જવાબદારી લે જ નહીં. આ આપણને સતત જાગૃત રહેવા અને આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એના પર પ્રશ્નો પૂછતા રહેવા માટે કહે છે. અને બીજું, પેલી માનવ બહુલતાનું મહત્ત્વ, કે આપણી જે અલગતા છે, આપણી જે વિવિધતા છે, એ જ આપણી તાકાત છે અને સર્વસત્તાવાદ આ તાકાતને જ તોડવા માંગે છે.
એકદમ સાચું. એરેન્ટનું કામ આપણને યાદ અપાવે છે કે માનવતા અને સ્વતંત્રતા માટે સતત જાગૃત રહેવું અને સંઘર્ષ કરતા રહેવું કેટલું જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.